તારીખ 13/11/1997, ડાયરી ના બોલ નંબર 381 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈ નું ભાવનગર માં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 147.
યથાર્થપણે ગ્રહણ થાય તો જ પ્રયોજન અથવા આત્મહિત સદાય, નહીં તો અનર્થ ઉપજે. સિદ્ધાંત છે એ આત્મકલ્યાણમાં આત્મકલ્યાણ સાર્થક થવા માટે કહેલા છે, અને એનું ગ્રહણ પણ એ જ દ્રષ્ટિકોણથી ને એ જ પ્રકારે થવું જોઈએ, નહીં તો એમાંથી અનર્થ ઉત્પન્ન થાય છે. ઉપદેશમાં ને સિદ્ધાંતમાં એ ફરક છે. ઉપદેશમાં સિદ્ધિ વાત છે, આમ કરો ને આમ નહીં કરો, કરવા યોગ્ય આમ છે ને નહીં કરવા યોગ્ય આમ છે, પણ તેથી કરીને કાંઈ એમ થઈ જતું નથી. ઉપદેશ આપે એટલે ઉપદેશ પ્રમાણે પરિણમન થઈ જાય એમ તો કાંઈ બનતું નથી, એના માટે તો પોતે અમલીકરણના પ્રયોગમાં આવવું પડે છે, અને એમાં સિદ્ધાંતની મદદ. વસ્તુ સિદ્ધાંત એટલે વસ્તુસ્થિતિ, વસ્તુસ્થિતિ અનુસાર પરિણમને સેટ કરવું પડે છે. નથી એ વસ્તુ સ્થિતિ છે, એટલે તમારે ઉદ્દેશ એમ છે કે ગમે તે ઉદયમાં રાગ દ્વેષ કરવા નહીં, પણ તેથી કાંઈ એમ થવાનું નથી. જો તમે વસ્તુ સ્થિતિ પકડો તો બરાબર કામ આવે, તો કામ થાય. એટલે યથાર્થ ગ્રહણ થાય તો, યથાર્થ ગ્રહણ ન થાય તો કંઈક ને કંઈક બીજી રીતે એને પોતે લઈ લે છે સિદ્ધાંતને, અને પોતાના પરિણામમાં કંઈ ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. અનાદિના મતિ વિપર્યાસને લીધે મુમુક્ષુની ભૂમિકા અતિ નાજુક હોવાથી માથે સત્પુરુષ પરમ ઉપકારી મનાયા છે. તેથી શું છે કે મુમુક્ષુની ભૂમિકા બાળક જેવી છે, એ બાળકનું શરીર નાજુક છે, શરદી ગરમી તરત જ એને લાગી જાય, ઇન્ફેક્શન પણ તરત લાગી જાય, લો વાઇટેલિટી છે. એટલે શું એ મુમુક્ષુને પણ આત્મશક્તિ તો પ્રગટ થઈ નથી, હજી તો એ પોતાની પાસે શક્તિની મૂડી નથી, અને એને કંઈક લાભ લેવો છે, એટલે એ ભૂમિકામાં જેમ બાળકને એને ઉછેરનાર અથવા એનું રક્ષણ કરનાર હોય તો વાંધો નથી આવતો, એમ અહીંયા સત્પુરુષ એને માથે હોય તો તે ઉપકારી મનાયા છે, અથવા એને ઉપકારી થઈ પડે છે. પૂર્ણ નિર્દોષતાના ધ્યેય વિના, એટલે કે મારે સંપૂર્ણ નિર્દોષ થવું છે એવું ધ્યેય બાંધ્યા વિના ઉપદેશ વચનોની મર્યાદા સમજાતી નથી. એ ઉપદેશ વચનો અનેક પ્રકારે છે, અનેક પ્રકારે એટલે અનેક પ્રકારની અયોગ્યતા સામે ઉપદેશ આપેલો છે. જીવના દોષ પણ અનેક પ્રકારના છે, એટલે એની અયોગ્યતા પણ અનેક પ્રકારની છે, એની સામે ઉપદેશ પણ અનેક પ્રકારે ચાલ્યો છે. હવે કયા ઉપદેશની કેટલી મર્યાદા, એ પોતે પૂર્ણતાનોથી એ બાંધ્યો ન હોય તો એને એ વાત સમજાય નહીં. એટલે કઈ વાત પોતાને માટે છે ને કઈ વાત પોતાને માટે નથી એ પણ એને સમજાય નહીં. તેથી જે તે વચન ઉપર ઓછો અથવા વધુ ભાર દેવાય છે શું થાય છે? જ્યાં વધારે વજન દેવું જોઈએ ત્યાં વજન આવે નહીં, જ્યાં ઓછું વજન દેવું જોઈએ ત્યાં વધારે વજન આવે. દાખલા તરીકે જે પરિણામો દર્શન મોહને લગતા હોય અથવા કર્તા બુદ્ધિ આત્મબુદ્ધિ સુખ બુદ્ધિ આધાર બુદ્ધિ એને લાગુ પડતા હોય ત્યાં વજન જવું જોઈએ. ત્યાં વજન ન જાય અને સામાન્ય રીતે મને ક્રોધ થઈ ગયો, મને ફલાણું થઈ ગયું, મને અણગમો થઈ ગયો, મને આમ થઈ ગયો, એના ઉપર વજન જાય તો જેના ઉપર વધુ વજન દેવું જોઈએ તે દેવાય નહીં, અથવા જેના ઉપર ઓછું વજન દેવું જોઈએ તે વધુ વજન દેવાઈ જાય. શું જે અહિત થવાનું અથવા અયથાર્થ ગ્રહણ થવાનું કારણ બને છે એના ઉપર એક દ્રષ્ટાંત આપ્યો છે કે કેવી રીતે ભૂલ થાય છે. દાખલા તરીકે શ્રીમદજીએ મતમંડન ખંડનમાં ન પડતા મધ્યસ્થ ભાવે રહી તત્વનું ગ્રહણ ગમે ત્યાંથી કરવા બોજો. શું કહ્યું? કે તું મતનું મંડન ખંડન કરવાને બદલે તને તત્વનું ગ્રહણ થાય, તને આત્માનો લાભ થાય ગમે ત્યાંથી મળે તો કરજે. ગમે ત્યાંથી એટલે અન્ય મતના ગ્રંથો પણ એમણે વંચાવ્યા છે. યોગ વાશિષ્ઠ વાંચો, તમે જૈન ગ્રંથ વાંચવાને બદલે બીજો ગ્રંથ વંચાવે છે, જૈન જૈન સંપ્રદાય સિવાયનો બીજા સંપ્રદાયનો. હવે એમાં જે મૂળ વાતો છે એ તો બીજી અહીંથી આવેલી છે, સારી લાગે એટલે એમણે પણ લીધી. તો તેની મર્યાદા ન સમજાણી, એ વાતની મર્યાદા ન સમજાણી, તેથી પરમાર્થ માર્ગરૂપ જીનમત પ્રમાણ જીનમત ત્રણેય કાળે એક જ પ્રકારે છે તે ગૌણ થઈ જવાથી અન્ય મતનો સ્વીકાર કુળ ધર્મનો મમત્વ આદિ કારણથી ન છૂટવાને લીધે એ મમત્વ થવા લાગે. આપણામાં પણ આમ છે, પોતે મૂળમાં ન હોય, મૂળ સંપ્રદાયમાં ન હોય, અન્ય સંપ્રદાયમાં હોય તો એને પોતાને આપણામાં પણ છે, આપણામાં પણ છે. હા, એટલે ગમે ત્યાંથી કંઈ થોડું મળે છે એમ, છતાં પણ દરેક ધર્મ મત એ એક નળીમાંથી નીકળેલી વસ્તુ છે. દરેક ધર્મનો સંપ્રદાય એક નળીમાંથી નીકળે છે, જેમ કે સાંખ્ય છે એ નિશ્ચયમાંથી નીકળ્યો છે, બૌદ્ધ છે એ પર્યાયાર્થિક નળીમાંથી નીકળ્યો છે. કોઈ મતમાંથી નીકળેલો છે, સ્વતાંબર છે, તેમાં કેટલાક મૂળ સૂત્રો રહ્યા છે. જેમ કે આચારંગનું પહેલું સૂત્ર છે, જો એગમ જાણે સો સંબંધ જાણે, મૂળ સૂત્ર છે. અમે આપણામાં પણ આવું બધું છે તો એ પોતે પાછું મમત્વ દ્રઢ કરી દે. એટલે એ મમત્વ વધવાને કારણે પરમ વિતરાગ દશા પ્રાપ્ત જિનેન્દ્ર પ્રતિમા એને પણ શૃંગાર કરવા સંબંધી વિવેક ન રહ્યો. વિતરાગને શૃંગાર કરવા સુધીની વાત ચાલી ગઈ ક્યારે? એ સંપ્રદાયમાં અમારામાં પણ છે, અમારામાં પણ છે એમ થવા છે. આ એક દ્રષ્ટાંત લીધો છે. શું તો બીજી બાજુ ગુરુદેવશ્રીએ ગ્રહિત મિથ્યાત્વથી જીવોને બચાવવા એક દિગંબર મત જ સત્ય છે તેવી સ્પષ્ટતા કરી. એમણે એવી સ્પષ્ટતા ન કરી, ગોપાળુદેવે એવું ચોખ્ખું ન કીધું કે એક દિગંબર મત જ સત્ય છે. એમ ચોખ્ખી ભાષામાં ન આવ્યું. સંસ્કૃતમાં આમ ભૂલ કર્યું, આ બધું બધું બરાબર વાત છે, ભાષામાં એમનું આવ્યું. તો તત્વને ન દેખીને મત મંડન ખંડનની મુખ્યતા કરવામાં અથવા મંડન ખંડનું દૂષણ, એ પણ સંપ્રદાય બુદ્ધિની ઉપજ છે. મંડન ખંડનની જે ઉપજ છે એ પણ સંપ્રદાય બુદ્ધિમાંથી જ ઉપજ્યું છે, અને તે કરવામાં એ મંડન ખંડનની મુખ્યતા કરવામાં મુમુક્ષુ જીવને કેટલું જોખમ છે ત્યાં ભૂલ થઈ, એ વિસ્મરણ થઈ ગયું, એ ખબર જ ન રહી કે આમાં કેટલી ભૂલ થાય છે. તો એમાં શ્રીમદજીની મધ્યસ્થતા ઉપર શંકા કરી કેટલાય. હા, જો એમણે તો આવી વાત ચોખ્ખી કરી જ નથી, એમની ભૂલ છે, પણ આવી વાત ચોખ્ખી કરવી જોઈતી હતી. ઠીક, સિદ્ધાંતો સરળતાથી લેવો જોઈએ ને. એક સત્પુરુષે સ્પષ્ટતા ન કરી, એક સત્પુરુષે સ્પષ્ટતા કરી, અયથાર્થ ગ્રહણ કર્યું તો બે નુકસાન ગયું. કેમનો મતલબ એ છે, ઓલા લોકો શ્વેતાંબરમાંથી બહાર નીકળી શક્યા નહીં, આ દિગંબરમાં રહ્યા તો મઠ ને મંડન ખંડનમાં પડી ગયા. એ સંપ્રદાય બુદ્ધિ થઈ ગઈ, ઓલા સંપ્રદાય બુદ્ધિ મારી, આ સંપ્રદાય બુદ્ધિ મારી, શું ફાયદો થયો, નુકસાન તો બે ને એટલું જ થયું. ઓળખાણ ને એનો પ્રશંકા કરશે, વિરાધના કરશે, એમના એમની મધ્યસ્થતા નો ગુણ જોવાને બદલે એને દોષ જોશે કે કેમ સ્પષ્ટતા ન કરી. એવું છે, એમ શંકાથી વિચારતા અભક્તિના પરિણામ થઈ, સન્માર્ગથી અતિ દૂરવર્તી પરિણામમાં આવી ગયા. અભક્તિ થાય એટલે એને સત્પુરુષનો યોગ થવામાં મોટો અંતરાય થશે, પ્રત્યક્ષ યોગમાં જ મોટો અંતરાય આવશે, આ સ્થિતિ થઈ જાય. આ તો એક દાખલો લીધો છે, આ બાજુ હાલે કે આ બાજુ હાલે, ભૂલ થાય અયથાર્થ ગ્રહણ થાય એટલે થઈ ગયું. પહેલા તો શું વિચારવું જોઈએ કે કોઈ પણ જ્ઞાની હોય અને એમણે જે કાંઈ કહ્યું હોય તે યથાર્થ જ કહ્યું હોય, મને ન સમજાતું હોય તો એ કોઈક મારા મતે દોષ છે એટલે નથી મને સમજાતું, મારે સમજવા પ્રયત્ન કરવો રહ્યો. આ અભિપ્રાય મજબૂતપણે હોય તો કોઈના ઉપર શંકા કરવાનો કે ભૂલ જોવાનો સ્વચ્છંદ ન થાય. નીતરી શંકા કરી કે ભૂલ દેખાણી એ બહુ મોટો સ્વચ્છંદ છે. કેવો? બહુ મોટો સ્વચ્છંદ છે. સત્સંગ વગર આવી વાતો સમજાય એવું નથી. એનો ક્રાઇટેરિયા છે કે તું ધ્યેય બાંધ ગમે તેમ કરીને. જો ધ્યેય નહીં બાંધ તો પરિણામની ચાલ ધ્યેય અનુસાર નહીં રહીએ. ધ્યેય અનુસાર પરિણામની ચાલ નહીં રહીએ એટલે આડો અવળો જવાનો જવાનો ને જવાનો. ક્યારે ક્યાં જશે, ક્યાં ભૂલ કરશે પોતાને ખબર નહીં રહી. એને પેલા તો એ જ લાગે કે જે સત્પુરુષે કહ્યું એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને એમણે જે કહ્યું છે એ યથાર્થ કહ્યું છે. એમ કે કૃપાળુદેવે સ્પષ્ટ ન કર્યું તો જીવોને મંડન ખંડનમાં પડતા બચાવ્યા છે. અને ગુરુદેવે સ્પષ્ટ કહ્યું તો જીવોને સંપ્રદાયનો અન્ય સંપ્રદાયમાંથી, કારણ કે એમને પાસે બધા અન્ય સંપ્રદાયમાંથી જ આવ્યા મોટા ભાગના, તો કે એમ કૃપાળુદેવને પણ એમ જ હતો. શું બે બચાવવાનું જ કામ કર્યું છે, પણ સ્વગ્રહણ ન થાય એને ગુણ ન જોવાય તો દોષ જોવાય કે હમણાં આ ભૂલ કરી. ગુરુદેવ આવું કઈ ખંડન મંડન માં પડ્યા બધા, એને એમની ભૂલ થઈ ક્યાંય માફ. આજે એ જ છે, થાય છે કે જે શ્રીમદજી ના અનુયાયી છે એમ કહે છે કાનજી સ્વામી આવું બધું કહેતા હતા એટલે લોકો એમના એમના અનુયાયી બધા મંડન ખંડન માં પીડ્યા છે. ત્યારે કાનજી સ્વામી વાળા એમ કે છે કે શ્રીમદ વાળા શ્રીમદ ચોખવટ ન કરી એટલે એ લોકોને સ્વતંબર દિગમને ખબર પડી નહીં, લોકો સ્વતંબરમાં હજી માનતા રહીએ છે. એમની ભૂલ છે, આમની ભૂલ છે, ને પોતે ન્યાયાધીશ થઈ જાય, પોતે ન્યાયાધીશ થઈ જાય, ગુનેગાર ઓલાને ઠરાવે, ન્યાય પોતે કરે, ન્યાયાધીશની ખુરશી ઉપર પોતે બેસી જાય. આવું આવી ભૂલ કરે છે અને સન્માર્ગથી ઘણા દૂર જાય છે. આવી વિદ્યમાન પરિસ્થિતિ આચાર્યોની ભૂલ કાઢે છે, દિગંબર ના પંડિતો એના જ દિગંબર ના આચાર્યોની ભૂલ કાઢે છે, ઠીક એવું જોવા મળે છે. થોડોક સૂક્ષ્મ વિધો એટલે અહમ ભાવ આવ્યો. એમને ખબર નથી કે આચાર્યોનું જ્ઞાન કેટલું ગહન હોય છે. એ તો પોતાને પોતાની સમજણથી ઓછી સમજણ વાળા સમજી અને કોમેન્ટ્રી કરે છે. બીજું શું કરે છે, ક્યાંય છે ને લાઈન જ નથી આ, ક્યાંય આ લાઈન જ ક્યાંય નથી. કલકત્તામાં એક વાર બાલચંદજી આવ્યા હતા સ્વાધ્યાયમાં, તો સાંઈને કીધું કે અમે તો સ્વાધ્યાય પદ્ધતિ જ બદલી છે, ધ્યાન નથી ગયું એનું, એ તો માણસ ચોંકે આત્માર્થી હોય તો. બીજી વાર આવ્યા નથી, એક વાર આવ્યા છે જોવા કેવી રીતે ચાલે છે. હા, કૈલાસમાં આવ્યા હતા તો સ્પષ્ટ કર્યું કે અમે તો સ્વાધ્યાય પદ્ધતિ જ બદલી છે આખે. એવું નથી કે કોઈ પણ શાસ્ત્રની એક ગાથા લઈને અર્થ કરવા બેસી જા માટે સત્સંગ થઈ ગયો, એ વાત નથી. અહીંયા નહીં તો હિસાબ કિતાબ માગવાની વાત છે, શું કરો છો, કેવી રીતે કરો છો, આગળ ચાલો છો કે નથી ચાલતા, કે ત્યાં ત્યાં છો કે પાછળ જાઓ છો, જુઓ. અપ્રસિદ્ધમાં તો એની કલ્પના જ બીજી હોય, એને એને તો એને અજ્ઞાનીની જ કલ્પના હોય કે વિદવત્તા વાળાની જ કલ્પના હોય, એને તો અંડર પ્રેજ્યુડાઇસ જ ચાલતા હોય. તો મધ્યસ્થ હોય તો તરત જ એને લાઈટ થાય, કંઈક વાત કંઈક બીજી રીતે આવે છે. વાત કંઈક બીજી રીતે આવે છે, આપણે જરાક ઊંડા ઉતરવું જોઈશે. એ ઊંડા ઉતરવાની મહેનત કરે. ને કેટલાક એવા હોય છે કે વાત કંઈક બીજી રીતે આવે છે ખબર પડ્યા પછી ઊંડા ઉતરવાની મહેનત ન કરે, અને એના એના પાસે અનેક કારણો હોય. એમાં લોકસંગના હોય, લોકસંગના હોય, એવા અનેક પ્રકારો પણ હોય છે એની અંદર. એટલે તો કોઈ ક્યાં કેમ અટવાય છે એનો કોઈ હિસાબ કિતાબ નથી. શું આવી વિદ્યમાન પરિસ્થિતિ બહુ મોટી વાત છે, એ છે. અને સત્પુરુષને માથે રાખવાનું પણ મહત્વ બહુ મોટું છે. અહીંયા તો એ વાત પોઈન્ટ આઉટ કરવી છે. નહીતર તો શું થાય, બધાને એમ થાય આપણે તો નિષ્પક્ષપણે સત્સંગ કરીએ જ ને, લ્યો એનું પોતાને એવું જ લાગતું હોય, શું કરે એનું, શું કરે એને, કોણ બહાર કાઢે. અમે એક દ્રષ્ટાંત લીધું છે હરિભદ્રાચાર્યનું છે ને, યોગ યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં. એક પાણી, ગરમ પાણી છે, એના ઉપર બે તર્ક લીધા એમણે. એ ગરમ પાણી દજાડે છે, શું? બીજો તર્ક એ છે કે ભાઈ ગરમ પાણી હોય તો તે અગ્નિને ઠારે છે. બે વાત નીકળે છે કે નહીં? ઠારી નાખે, અગ્નિ ઉપર નાખો એટલે આખરમાં પાણી પાણી છે, અગ્નિ નથી કાંઈ. ઊના પાણીથી ગામ ન બળે કાંઈ, ગમે એટલું ઊનું હોય તો, કેમ કે પાણી છે, અગ્નિ નથી. એનો એનો સ્વભાવ છે ગરમ નથી, સ્વભાવ ઠંડો છે. એટલે શું છે કે કોઈ પણ જગ્યાએથી બે વાત નીકળે છે. યથાર્થ ગ્રહણ થવું, કોઈ પણ વાતને યથાર્થ રીતે ગ્રહણ કરવી, એનું મહત્વ છે અને એની બહુ કિંમત છે, નહીતર નુકસાન છે. એની કિંમત છે એટલે એનો લાભ છે, નહીતર નુકસાન છે. એવું છે, નુકસાન થતા નુકસાન જ થાય. સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધના અનેક વચનોની અયથાર્થ સમજણમાંથી આ બધી વિદ્યમાન પરિસ્થિતિ ઊભી થાય છે, જે ગડબડ ઊભી થાય છે એ શેમાંથી થાય છે? કે ક્યાંક ઉપદેશ યથાર્થ ગ્રહણ કરતો નથી, ક્યાંક સિદ્ધાંત યથાર્થ ગ્રહણ કરતો નથી, એટલે આ બધી પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે સત્પુરુષને માથે રાખવા સંબંધીનું કેટલું મહત્વ છે, કેમ કે પોતાની મેળે તો ભૂલ પકડી શકે નહીં, માથે હોય તો ભૂલ પકડાઈ જાય. એ રીતે પ્રત્યક્ષ યોગનું મહત્વ વધુ ને વધુ આવતું જાય છે, અને પ્રત્યક્ષ યોગનું તે માટે ફરી ફરી જાગૃત થવા પ્રેરે છે. આ એક પરિસ્થિતિ એવી છે કે પ્રત્યક્ષ યોગનું મહત્વ અથવા એની જરૂરિયાત કેટલી છે એ સંબંધે વધારેમાં વધારે વજન આવે એવી વાત છે. છેલ્લા વાક્યમાં કઈ બરાબર નથી. પ્રત્યક્ષ યોગ નું તે માટે ફરી ફરી જાગૃત થવા પ્રેરે છે. પ્રત્યક્ષ યોગ નું મહત્વ પ્રત્યક્ષ યોગ નો એમ કરીને ફૂલ પોઈન્ટ છે. એમ લાગે છે અને તે માટે ફરી ફરી જાગૃત થવા પ્રેરે છે એમ લાગે છે. એમાં ફૂલ પોઈન્ટ જેવું લાગે છે, બોલવાની ભાષા જેમ લખાણી હોય ને એવી રીતે છે. ફૂલ પોઈન્ટ એવું લાગે છે, આમાં પણ એવું જ એવું છે. ચાશે પકડવાનો છે. સારાંશ એ છે કે ઉપદેશમાં કે સિદ્ધાંતમાં ભૂલ થવાના, સમજણની ભૂલ થવાના ચાન્સ ઘણા છે. એના માટે એક તો ધ્યેય બાંધવું જરૂરી છે, એક પ્રત્યક્ષ યોગમાં રહેવું જરૂરી છે. બે વાત, બે મુદ્દા નીકળે છે. બીજું શું? નીકળવાની પરિસ્થિતિ ન રહી, ભૂલ નીકળવાની પરિસ્થિતિ ન રહી. ભૂલમાં ને ભૂલમાં મનુષ્ય ભવ નીકળી જાય. એ પણ સવારની વાત ઉપર વિચાર થોડોક ચાલ્યો હતો કે જેમ સંપ્રદાય તીર્થંકર સિવાય બીજો નહીં હોવો જોઈએ, એની અંદર શું હાલત થઈ કે ભલે કૃપાળુદેવના નામે સંપ્રદાય ચાલ્યો. ક્યાંય એક વાક્યતા છે નહીં, બધા પોતપોતાની રીતે ચાલે છે. બધા પોતપોતાના નીતિ નિયમો બધા જુદા જુદા છે. નામ એક જ જણનું છે, શ્રીમદ રાજચંદ્ર. બધાના નીતિ નિયમો જુદા જુદા છે. પછી વચમાં કોઈ બે ચાર જણાને એવા વિશાળતાથી વિચારે, આપણે વિશાળતાથી વિચારીએ કે બધા એક થઈને આપણે કંઈક પોલિસી નક્કી કરીએ, અને એ માટે એક હાયર લેવલની એક મીટિંગ કરીએ. મીટિંગ કરવા કોઈ તૈયાર નથી. ના ભાઈ, અમારે જે ચાલે છે ને બરાબર છે, અમારે કંઈ ફેરફાર. મીટિંગ કરો, તમારે ફેરફાર કરવાનો અમારો આવે? અમારે તો બધું બરાબર જ છે, અમારે કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી. અમારે એવી મીટિંગ ભરવી નથી. એ ખબર છે કે બધા જુદા જુદા ચાલે છે, પણ એક ચાલવા જોઈએ એ મતમાં નથી. અમે કરીએ છીએ બરાબર છે, જેને ચાલવું એ અમારી રીતે ચાલે, એમ થાય. એવું જ આપણામાં છે. અહીંયા કેટલા ઘટક છે, બધા પોતપોતાની રીતે ચાલે છે કે નહીં? કેટલા ફાટા, આ હાલત થાય. પછી જે સ્વતંત્ર ચાલતા થઈ ગયા અને સ્વચ્છંદે ચાલતા થઈ ગયા, એની ગાડી ક્યાં એક્સિડન્ટ કરશે એ ખબર નહીં પડે. કઈ ગાડી ક્યાં એક્સિડન્ટ કરશે એ ખબર નહીં પડે. આ થાય અત્યારે. એવું ભૂતકાળમાં જે સંપ્રદાય ઉત્પડ્યા યુગ પુરુષોના નામે, એમાં પણ એ પરિસ્થિતિ ઊભી થવાનું કારણ એ છે કે પોતાની રીતે ચાલવા માંડ્યા. પછી ક્યાં આગળ એ ગાડીને કયું સ્ટેશન આવ્યું કોણ જોવે છે? આ પરિસ્થિતિ થાયને થાય જ છે. માટે એક પોલિસી હોવી જોઈએ, તીર્થંકર સિવાય બીજી વાત નહીં. અને એમાં ખોટું પણ શું છે? તીર્થંકર થી કોણ માન છે? પ્રત્યક્ષ યોગનું મહત્વ ઘણું છે, પણ એનો અર્થ એમ નથી કે એનો સંપ્રદાય ચલાવવો. આ તો પ્રત્યક્ષ મળ્યા એટલે મહિમા વધારે આવ્યો ને. પ્રત્યક્ષ પછી એ તો હંમેશ માટે તો કોઈ પ્રત્યક્ષ રહેતો નથી. પ્રત્યક્ષ ક્યાં સુધી? આયુષ પર્યંત. પ્રત્યક્ષ તો આયુષ પર્યંત ને, પછી તો કઈ પ્રત્યક્ષ રહ્યા નહીં. પછી થઈ ગયા પરોક્ષ, પછી એને નામે સંપ્રદાય ચલાવવાનો ક્યાં ઉભું રહે છે? એ પોતે તીર્થંકરને માને છે, તમે પણ તીર્થંકરને માને. તીર્થંકર પરોક્ષ નહીં, એ પરોક્ષ તો તીર્થંકર થી તો કોઈ પરોક્ષમાં માન નથી. જયારે બે પરોક્ષ છે તો તીર્થંકર થી માન છે કોઈ કે નથી? એમ થવું જોઈએ. હા, પણ એ પ્રત્યક્ષ હોય ત્યારે, એ પ્રત્યક્ષ હોય ત્યારે, કેમ કે એનો પ્રત્યક્ષ લાભ મળે છે. એમાં દોષ નથી. નમો રિયંતાણમ પછી નમો સિદ્ધાણમ છે, એમાં કઈ દોષ નથી. કેમ કે અરિયંત પ્રત્યક્ષ છે, સિદ્ધ પરોક્ષ છે માટે. પણ પ્રત્યક્ષ હોય ત્યારે વાત છે. સંપ્રદાયના નામે ના થવો જોઈએ. પણ એ તો ફોર ધી ટાઈમ બીઈંગ પ્રત્યક્ષ છે ત્યાં સુધી જ. પછી વાત પૂરી થઈ ગઈ. નહીં, ઉપકાર નથી યોગ્ય. પણ એના નામે કોઈ વાળો ન બંધાય ને. ઉપકાર થયો તો એ ઉપકાર તમારા આત્મા ઉપર થયો ને. હા, તો બસ તમે તમારા આત્મલાભમાં આગળ વધો. તમે આત્માના માર્ગમાં આગળ વધો. ભલે ગુણગાન ગાવામાં કોણ ના પાડે છે? ગુણગાન ગાવાની કોઈ ના પાડે છે? ગુણગાન યથાર્થ રીતે ગાવાના છે. કયો યથાર્થ રીતે ગાવાના? કે વાળો બાંધીને ગાવાના છે? ગુણગાન ગાવાની કોણ ના પડશે? જો તમને ઓળખાણ હોય તો તમને જેટલા જ્ઞાની હોય બધા પ્રત્યે બહુમાન આવે. ભલે પ્રત્યક્ષ હોય એનું વિશેષ આવે, ઉપકાર થયો એનો વિશેષ આવે, એનો વાંધો નથી. પણ બીજાનો અનાદર થવાનો તો એક અંશ પણ ન આવે. એવો એક પ્રસંગ બન્યો હતો. ભલે ગુરુ કુંદકુંદાચાર્ય તો પરોક્ષ છે, ગુરુદેવને સમયસારથી ઉપકાર થયો એટલે એમના માટે ગુંદકુંદાચાર્યનું નામ વધારે આવતું હતું. તો એ કૈલાસચંદજી પંડિત આવ્યા હતા કે કુંદકુંદાચાર્ય કી મહત્તા કે નામ પર અન્ય આચાર્યો કા બલિદાન નહીં દેને કા હૈ, એવું કઈક બોલેલા ભાષણમાં. ગુરુદેવને બહુ ખરાબ લાગ્યું. અહીંયા એવું નથી, અમારે અમારે તો બધા આચાર્યોનું એટલું જ બહુમાન છે. આમનું નામ વિશેષ લઈએ છીએ કેમ કે એમના વચનોથી લાભ થયો છે, ઉપકાર થયો છે માટે. પણ બીજા માટે ઓછું નથી અમને કાંઈ. હા, એમ કેમ કે બીજા આચાર્યનું બલિદાન દેવાય છે. આરોપ મૂક્યો હતો કે કુંદકુંદાચાર્યની મુખ્યતા કરીને બીજા આચાર્યોનું બલિદાન લેવામાં આવે છે. નહીં, બિલકુલ નહીં. કે સમનભદ્રાચાર્ય પણ એટલા જ મહાન છે, અમૃતચંદ્રાચાર્ય, બધા આચાર્યો મહાન છે. એટલે અભિપ્રાય તો સ્પષ્ટ હતો એમનો કે એક આચાર્યનું નામ લઈએ છીએ એટલે એનો અર્થ એમ નથી કે બીજાનો કોઈનો અનાદર થાય, એવું કોઈ બિલકુલ નથી અભિપ્રાયની અંદર. એ સ્પષ્ટ કર્યું. સમ્યક દર્શન નું બીજ છે એ સત્પુરુષ ની ઓળખાણ છે. ઓળખાણ છે એમ લીધું. ઓળખાણ થતા તેમના વચનની પ્રતીતિ આજ્ઞા રૂચિ અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ 751માં જે વાત લીધી એ બીજ છે, ઓળખાણ છે.
Yeah.